તારીખ 17/4/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 515 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 300
સ્વતંત્ર છે. પ્રશ્ન એવો હતો કે બંને જીવની પૂર્વ સંચિત કર્મ એક સરખા છે, વર્તમાન મૂળ સ્થાન પણ એક સરખું છે, એટલે ઉદયમાન આવવાનો જે કર્મોનો ક્રમ છે એક સરખો છે. ઉદય એક સરખો છે, સંચિત કર્મ એક સરખા છે, મૂળ સ્થાન એક સરખું છે, તો બંને જે એક સરખા પરિણામ કરશે કે જુદા જુદા કરશે?
બરાબર, આ પ્રશ્ન
તો જુદા જુદા કરે, એક જ કરશે કે જુદા કરી શકે, જુદા થાય કે જુદા થાય, કેમ? એ પરિણામની સ્વતંત્રતા છે. કેમ કે એ જીવની યોગ્યતામાં રહેલી પર્યાય અને આ જીવની યોગ્યતામાં રહેલી પર્યાય એના ક્રમે બહાર આવશે. બંનેની ત્રણે કાળની યોગ્યતાઓ સરખી હોય એવું તો કોઈ નિયમ નથી. એ પરિણામની સ્વતંત્રતા ઉપર વાત હતી. હા, એ વિશે વિચારેલો છે કે લક્ષણ અપેક્ષાએ ત્રિકાળી આત્મસ્વભાવ મુખ્ય છે અને વર્તમાન પર્યાય સ્વસંવેદનની હોય તો પણ ગૌણ છે, તો પણ એકનું ધ્યાન દેવા યોગ્ય છે એટલી અપેક્ષા ત્યાં પણ મર્યાદિત છે કે વેદનની અપેક્ષા એ વેદન મુખ્ય છે. એટલે છેલ્લું વચન એ છે, આપણે છેલ્લે સંકેલવું પડી
કાલે
જે આનંદ પોતાની પ્રત્યક્ષ વેદાય એ મુખ્ય છે, એમાં પણ લક્ષની અપેક્ષા લેવાની નથી, એમાં પણ આશ્રયની અપેક્ષા લેવાની નથી. આશ્રય માટે તે મુખ્ય છે એ વાત નથી, વેદનની અપેક્ષા એ જે આનંદ વેદનમાં આવે છે તે મુખ્ય છે. કેમ કે દ્રવ તો વેદનમાં જ આવતું નથી, પછી વેદનની અપેક્ષાઓ એને મુખ્ય કરવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે વર્તમાન જે આનંદનો ભોગવતો છે, જે સ્વરૂપનું સ્વસંવેદન છે, એકનું જે કાર્ય થાય છે ત્યાં જ પ્રયોજન સધાય છે અને વૃત્તિની અપેક્ષાએ પરિણતિની અપેક્ષાએ તેની મુખ્યતા છે. અથવા બુદ્ધિપૂર્વકના કોઈ રાગ કે અબુદ્ધિપૂર્વકના કોઈ રાગની જરા પણ મુખ્યતા નથી, આનંદ જ મુખ્ય છે અને તેનું જ પ્રયોજન હતું આ જીવને એ પ્રકારે આનંદ પામવાનું, સુખી થવાનું પ્રયોજન હતું, એ પ્રયોજનની અપેક્ષા એ તે મુખ્ય છે. કેમ કે પર્યાયમાં પણ કઈક ને કઈ પ્રયોજન વિના કોઈ પ્રવૃત્તિ નથી, પર્યાયની પણ કોઈને કોઈ પ્રયોજન વિના પર્યાયની પ્રવૃત્તિ નથી, અથવા પર્યાયની પ્રવૃત્તિ કોઈ પ્રયોજન વિના ક્યારે જ કોઈને થવાની છે એવું બનતું નથી. જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી, કેમ કે એને દુઃખ છે, સંસાર અવસ્થામાં જીવની દુઃખ છે અને ક્યાંય એને તૃપ્તિ નથી, ક્યાંય એને ચેન નથી, ક્યાંય એને શાંતિ નથી, ક્યાંય એને આરામ નથી. તેથી એને પોતાનો સુખ સ્વભાવ હોવાને લીધે એને સુખ જોઈએ, એને તૃપ્તિ જોઈએ, એને શાંતિ જોઈએ. એ વગેરે રહી શકે નહીં, કાંઈ ને કાંઈ પ્રયત્ન કર્યા વિના રહી શકે નહીં. તેથી પ્રયોજન અપેક્ષા એ આનંદનું પ્રયોજન છે, એ મુખ્ય પ્રયોજન છે એમ કહેવું છે. એની એ અપેક્ષા એ પણ ગૌણ કરાયેલું છે એવી ક્યાંય વાત નથી. એને જ પર્યાય પ્રગટ થાય છે, છતાં આટલી મર્યાદા તો એ પણ જાણે છે. જે દ્રવ્યનો આશ્રય લે છે એ પણ આટલી મર્યાદા જાણે છે. કેમ કે ખરેખર તો અનિત્ય નિત્યને બતાવે છે, જે ચિદ્વિલાસમાં વિષય લીધો છે દીપચંદજીએ. અનિત્ય નિત્યને બતાવે છે કેમ કે એ અનિત્ય છે, ત્યાં એનો પ્રવ્યક્ત સ્વભાવ છે, ત્યાંથી એ નિત્ય નિત્ય સ્વભાવને જોવે છે. એટલે એનું જેટલું પ્રયોજન છે એટલું પ્રયોજન રાખીને વાત છે. પાંચસો ચૌદ થયું, 515 ઉપયોગ નામનું લક્ષણ કયું? શાસ્ત્રમાં ઉપયોગ લક્ષણ દ્રવ્યમ તત્વાર સૂત્ર નું સૂત્ર છે. ઉપયોગ નામનું લક્ષણ કયું? કોનું લક્ષણ કયું? કે જીવનું આત્માનું ઉપયોગ નામનું લક્ષણ છે એ આ જીવનું છે, પોતાના આત્માનું છે. હવે આત્માનું જે લક્ષણ છે તે નિમિત્તને અવલંબને થાય એ લક્ષણ જ નથી. બહુ ચોખ્ખી વાત કરી છે પ્રવચન સારની 172 ગાથાના પ્રવચનમાંથી આ વિષય છે કે જે જીવનો ઉપયોગ નામનું લક્ષણ કહ્યું તો જીવનો ઉપયોગ પરસત્તાને અવલંબે છે. જીવનો ઉપયોગ ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્રિય જ્ઞાન રૂપ થઈને પરિણમે છે. એ શું જીવનું લક્ષણ છે? એવો જીવ છે કે ના? એવો જીવ નથી. હવે આત્માનું જે લક્ષણ છે તે નિમિત્તને અવલંબને થાય એ લક્ષણ જ નથી. જ્ઞાનમાં નિર્લુબ્ધતાને રસ, જે કોઈ જ્ઞેયાકાર જ્ઞાનનું પ્રાધાન્ય છે, એટલે કે જે ઉપયોગમાં જ્ઞેયને નિમિત્તને અવલંબવામાં આવે છે એવો જે જ્ઞાનનો ઉપયોગ, એ જ્ઞાનનો ઉપયોગ લક્ષણ નથી. એની અહીંયા ના પાડે છે, બરોબર એ લક્ષણ નહીં. તો કહે છે કે સ્વસત્તાને અવલંબે એવું તો અમારે ઉપયોગ જ નથી, તો અમારે આત્માને કેવી રીતે ઓળખવો? થોડો અહીંયા પ્રશ્ન થવા યોગ્ય છે. કોઈ વિચારે કે આપ એમ કહો છો કે નિમિત્તને અવલંબને થાય એવો જે આત્માનો ઉપયોગ એ લક્ષણ જ નથી, એવું તો આત્માનું લક્ષણ નથી. તો આત્માનું કેવું લક્ષણ છે? કે જે પરનિમિત્તને અવલંબે જ્ઞાનનો ઉપયોગ એ તો ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ઉપજે છે, પરસન્મુખ જ્ઞાન દ્વારા ઉપજે છે, પરમાતન્મય થઈને ઉપજે છે. એવું આત્માનું સ્વરૂપ છે? આત્મા તો અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ છે એમ સાંભળ્યું છે. અને અમારો ઉપયોગ તો ઇન્દ્રિય જ્ઞાને પ્રવર્તી રહ્યો છે અને ઉપયોગ લક્ષણ દ્રવ્યને એમ કહ્યું છે. હવે અમારા લક્ષણને શોધવું કઈ રીતે? આટલો પ્રશ્ન થવા યોગ્ય છે કે અહીંયા કેવી રીતે જ્ઞાનને પકડશો? કે જ્ઞાન સામાન્ય ઉપયોગમાં પણ ઉપયોગ સામાન્ય તે જીવનું લક્ષણ છે. જે ઇન્દ્રિય જ્ઞાને પ્રવર્તે છે તે વિશેષ જ્ઞાનનો ઉપયોગ છે, અથવા એ જ્ઞાકાર જ્ઞાન છે તે વિશેષ જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન એમ કહ્યું ને, ચક્ષુ ઇન્દ્રિયનું જ્ઞાન, જે ઇન્દ્રિય દ્વારા રૂપનું જ્ઞાન થાય તે ચક્ષુ ઇન્દ્રિયનું જ્ઞાન. હવે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જે ઉપયોગ થયો અને જેણે રૂપને રંગને વિષય કર્યો તે શું આત્માનું લક્ષણ છે કે નહીં? એ આત્માનું લક્ષણ નથી, એ આત્માનું લક્ષણ નહીં. જે જ્ઞાન સામાન્ય છે એ આત્માનું લક્ષણ છે. સામાન્ય જ્ઞાન છે કે જેમાં જ્ઞાકાર જ્ઞાનને વ્યવચ્છેદ કરીને જે જ્ઞાનને જોવામાં આવે એ જ્ઞાન છે, તે લક્ષણ છે. સામાન્ય જ્ઞાન તે લક્ષણ છે. સામાન્ય જ્ઞાન કહેતા એમાં મતિ જ્ઞાનને નથી આવતું અને શ્રુત જ્ઞાનનો ભેદ પણ એમાં નથી આવતો. મતિ શ્રુતનો ભેદ પણ એમાં નથી, ઇન્દ્રિય જ્ઞાનનો ભેદ તો નથી પણ મતિ શ્રુતનો ભેદ પણ એને નથી. એવો જે ઉપયોગ છે એ આત્માનું લક્ષણ છે, એ સદાય હોય છે. જ્ઞાકાર જ્ઞાનમાં તો શું છે કે મન સહિત કોઈ જ્ઞાકાર જ્ઞાન પ્રવર્તે છે, પછી ભલે રૂપ રસ ગંધ વર્ણ શબ્દ ગમે તે જ્ઞાકારે હોય તો એને સમજાય છે કે હું ફલાણા જ્ઞેયને જાણું છું. પણ જ્યાં એકેન્દ્રિયાદિનો ઉપયોગ છે ત્યાં શું છે? ત્યાં ઉપયોગ લક્ષણમ દ્રવ્યમ, એ અવ્યાબાધ લક્ષણ છે.
બરોબર,
જે દ્રવ્યનું લક્ષણ ઉપયોગ કર્યો છે એ તો અવ્યાબાધ લક્ષણ બાંધ્યું છે, એ કોઈ બાધિત લક્ષણ નથી બાંધ્યું. એ લક્ષણને કોઈ બાધા નથી, કેમ કે તો સિદ્ધાંત સૂત્ર છે. જે તત્વાર સૂત્રમાં સૂત્ર છે એ સિદ્ધાંત સૂત્ર છે, એમાં કોઈ જુદી જુદી અપેક્ષાથી જુદી જુદી વાત છે એમ નથી. કે ઉપયોગ લક્ષણમ દ્રવ્યમ એટલે સર્વ જીવને આવરી લીધા, એમાં કોઈ જીવ બાકી ન રાખ્યા અને કોઈ કાળ બાકી ન રાખ્યો. ત્રણેય કાળના ને ત્રણેય લોકના જીવ માટે ઉપયોગ લક્ષણમ દ્રવ્યમ, ઉપયોગ લક્ષણ છે તે, દ્રવ્યનું લક્ષણ છે તે, ઉપયોગ છે. દ્રવ્યનું એટલે જીવનું લક્ષણ છે, આત્માનું લક્ષણ છે તે ઉપયોગ છે. આ ઉમા સ્વામી મહારાજ નું સૂત્ર છે. હજી તો ત્યાં જાણવું તો એને આવિર્ભાવ કરે તો ખ્યાલમાં આવે છે, નહીતર આવિર્ભાવ ન કરે તો એને ખબર નથી કે આ જ્ઞાન સામાન્ય શું છે. દાખલા તરીકે અત્યારે પ્રશ્ન પૂછીએ કે જુઓ ભાઈ, આ જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન છે, તો માણસ એમ કહેશે કે એ વાત અમને પકડાતી નથી. કયું જ્ઞાન સામાન્ય અને કયું વેદન એમાં અમને તો સમજાતું નથી એમ કહે છે. એમ કહે છે કે ના, હે, એનું શું કારણ છે? કે એને જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ છે અને જ્ઞાન સામાન્યનો તિરોભાવ છે, જે 15મી ગાથાનો વિષય છે એ વિષય છે. કે ત્યાં જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ છે એટલે વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ છે અને સામાન્ય જ્ઞાનનો ત્યાં તિરોભાવ છે. એટલે સામાન્ય જ્ઞાન એને ઢંકાયેલું છે, આચ્છાદિત થયેલું છે, એ સર્વથા એકાગ્ર થયો છે જ્ઞેયલુબ્ધતાને વશ જ્ઞાકાર જ્ઞાનમાં. આ સ્થિતિ છે એટલે એને કંઈ ખબર નથી પડતી. કહેવામાં આવે તો એને એ પકડાતું નથી. એટલે અહીંયા એક બીજું વચન બહુ સરસ લીધું છે ગુરુદેવશ્રી, કે ભાઈ આ તો ધીરા થઈને સમજવાની વાત છે. જો તારામાં ને તારામાં તારે જ્ઞાન લક્ષણને થી આત્માને સમજવો હશે, જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખવો હશે, તો બહુ ધીરા થઈને આ લક્ષણને તારે સમજવું પડશે. લક્ષણના લક્ષ પકડાશે એ તો અનુભૂતો ન ભવિષ્યતિ. કોઈ આત્માને કોઈ જીવને સીધો એમને એમ ત્રિકાળી આત્મા ઓળખાઈ જાય છે એવું તો કદી કોઈને કાળ કોઈ કાળમાં બન્યું નથી ને બનવાનું પણ નથી. આ તો એકદમ ફિક્સ થઈ ગયેલી વાત છે. એટલા માટે સિદ્ધાંત સૂત્ર બાંધ્યું કે ઉપયોગ લક્ષણ દ્રવ્યમ. નહીતર કોઈ એવું કહે કે અમારે કઈ લક્ષણ ની જરૂર નથી, સીધું લક્ષ જ ઓળખવાનું છે. વચમાં એવા મુદ્દાને રાખવાની, પગથિયું રાખવાની શું જરૂર છે? અમે તો સીધો ઠેકડો મારીએ દ્રવ્ય ઉપર. આખરમાં વાત તો દ્રવ્યમાં એકાગ્ર થવાની છે ને, સરવાળો તો એ જ છે ને, તો અમે એકાગ્ર થવાનો જ સીધો પ્રયત્ન કરીએ. આ વળી વચમાં ઉપયોગ લક્ષણ દ્રવ્ય છે ને, આ જ્ઞાન તે લક્ષણ છે ને, એવી બધી પંચાયત કરવા લાંબી લાંબી કરવી. ભાઈ તું ગમે એટલો બુદ્ધિમાન હઈશ તો પણ જ્ઞાન તે આત્મા એટલો ભેદ પડીને તને ઓળખાણ થશે. તું ભેદમાં ઉભો છો ને એટલો ભેદ પડીને તને ઓળખાણ, તારી સ્થિતિ એવી છે, એનું કારણ તારી સ્થિતિ એવી છે. એ કૌષ્ટિકાકારે વાત લીધી છે. પ્રશ્ન ઉદ્ભવ્યો છે. હિન્દીમાં તો ધંધારીમાં તો બહુ સારો ટોન છે. પાંચમો પ્રશ્ન છે કે વ્યવહાર ને યદ્યપિ હસ્તાવલંબ સ્યાત. આનો અર્થ કરે છે પંડિતજી કે વ્યવહાર છે એ કથનચિત હસ્તાવલંબ એટલે ટેકો લેવો પડે એવો છે. કથનચિત કોઈ એક અપેક્ષાએ કોઈ એક સ્થિતિમાં એ વ્યવહાર નહીં છે એ હસ્તાવલંબના સ્થાને છે. જેમ હાથને અવલંબન જોઈ લાકડીનું તો વૃદ્ધ માણસ ચાલે, ચાલવાની શક્તિ પોતાની છે, પણ એ શક્તિ એટલી કુંઠિત છે, ક્ષીણ થયેલી છે કે લાકડીનો ટેકો હોય તો ચાલે ને નહીતર ન ચાલે. હવે કે છે કે જેટલું કથન છે એમાં ભંગભેદ થતો હોવાથી નિર્વિકલ સ્વરૂપ ને વિશે ભેદ પાડે છે એ કથન. કેમ કે જીવનું સ્વરૂપ, જીવ વસ્તુ તો નિર્વિકલ્પ છે. જે નિર્વિકલ્પ છે વિકલ્પમાં પણ જે નથી એને કથનમાં કેમ લેશો તમે? એટલે પહેલી વાત અહીંથી શરૂ કરી પંડિતજી કે જીવ વસ્તુ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ હોવા છતાં જ્ઞાનીઓને તે જ્ઞાન ગોચર છે. પછી નિર્વિકલ્પ છે એટલે કાંઈ ખબર પડે નહીં એવી છે એમ નથી. વિકલ્પ ગોચર નથી, વાચા ગોચર નથી, તો પણ જ્ઞાન ગોચર તો છે. એટલી વાત લીધી સાથે સાથે કે જીવ વસ્તુ નિર્વિકલ્પ છે તે તો જ્ઞાન ગોચર છે. જેને તે જ્ઞાન ગોચર છે એવા જ્ઞાનીઓને તે જ જીવ વસ્તુને કહેવા માંગે. જ્યારે એ કહેવાય છે ત્યારે એમ જ કહેવામાં આવે છે કે જેના ગુણ દર્શન જ્ઞાન ચારિત્ર તે જીવ છે. આમ સમજાવવું પડે છે ભેદ પાડીને. જ્યારે એ કહેવા માંગે છે ત્યારે વિકલ્પ પુરસર જે વાચા નીકળે છે એની અંદર વિકલ્પમાં જ ભેદ પડી ગયો હોવાથી વચનમાં પણ ભેદની ઉત્પત્તિ થાય છે. આટલું કહેવાનું નામ વ્યવહાર છે. આ રીતે જીવને ભેદથી કહેવાનું નામ વ્યવહાર છે. આમ લીધું છે કે અહીં કોઈ આશંકા કરશે કે વસ્તુ નિર્વિકલ્પ છે તેમાં વિકલ્પ ઉપજાવવો અયુક્ત છે. એવી કોઈ આશંકા કરે કે જે નિર્ભેદ નિર્વિકલ્પ વસ્તુ છે એમાં ભેદ ઉપજાવવો છે તે અમને અયોગ્ય લાગે છે, તે વાત અમને યોગ્ય નથી લાગતી. કેમ કે વસ્તુ નિર્વિકલ્પ છે, વસ્તુ નિર્ભેદ છે, એવા નિર્ભેદ નિર્વિકલ્પ વસ્તુમાં ભેદ ઉપજાવીને તમે કાંઈ કહો એ અમને અયોગ્ય લાગે છે, એ યોગ્ય નથી. એમ કોઈ આશંકા કરશે ત્યાં સમાધાન આમ છે કે જે આચાર્ય મહારાજ કહેવા માંગે છે શ્લોકના પદમાં કે વ્યવહાર હસ્તાવલંબ, વ્યવહાર નહીં છે તે હવલા હસ્તાવલંબના સ્થાને છે. ત્યાં સમાધાન આમ છે કે વ્યવહારની હસ્તાવલંબ છે. જેવી રીતે કોઈ નીચે પડ્યો હોય તો હાથ પકડીને તેને ઊંચો લે છે, તેવી જ રીતે ગુણ ગુણીરૂપ ભેદ કથન જ્ઞાન ઉપજવાનું એક અંગ છે. આ વાત એમણે મર્મની નાખી છે. જે કંઈ વ્યવહારનીથી તત્વનું પ્રતિપાદન છે એની પાછળ છુપાયેલો જે મર્મ છે એ આ જગ્યાએ છે જે પંડિતજી ખોલે છે, કે એવું જે ગુણ ગુણીરૂપ ભેદ કથન તે જ્ઞાન ઉપજવાનું એક અંગ છે. આમ કીધું છે, જ્ઞાન ઉપજે છે એમ કહેતા અભેદનું જ્ઞાન ઉપજે છે. ભેદથી વસ્તુને કહેતા અભેદનું જ્ઞાન ઉપજે છે, ભેદનું નહીં. પાછું જો વિશિષ્ટતા છે, અહીંયા કહે છે ભેદથી અને જ્ઞાન ઉપજે છે અભેદનું, આમ થાય છે. એટલે તે જ્ઞાન ઉપજવાનું એક અંગ છે. બહુ સુંદર વાત કરી છે, તેનું વિવરણ એ આજે આ વિષય ચાલે છે એનો રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ અહીંયા છે. અહીંયા વિવરણ આપે છે ત્યાં કે જીવનું લક્ષણ ચેતના, જીવનું લક્ષણ જ્ઞાન, એ જે વાત કરી છે ઉપયોગ લક્ષણ દ્રવ્યમ. એટલું કહેતા પુદ્ગળાદી અચેતન દ્રવ્યથી ભિન્નપણાની પ્રતીતિ ઉપજે છે. કેટલી બધી વાતો એની અંદર આવે છે. જીવનું લક્ષણ ચેતના એમ કહેતા અચેતન પુદ્ગળ દ્રવ્યથી ભિન્નપણાની પ્રતીતિ ઉપજે છે. તેથી જ્યારે અનુભવ થાય ત્યાં સુધી ગુણ ગુણી ભેદરૂપ કથન જ્ઞાનનું અંગ છે. આમ લીધું એ જ્ઞાનનું અંગ છે એમ જાણીને એમ કહેવામાં આવે છે. અહીંયા એક જગ્યાએ એવી વાત લીધી છે કે કોઈ કેટલો પણ બુદ્ધિમાન હોય શું તો પણ આમ જ કહેવું પડે. કોઈ અજ્ઞાની જીવ કેટલો પણ ક્ષોભ સમાન હોય પણ જો એને આત્માને ઓળખાવવા માટે કહેવું પડે તો આમ જ કહેવું પડે. બીજો કોઈ એમાં રસ્તો જ નથી, ઉપાય જ નથી. તેથી એમ કહેવામાં આવે છે. ભાવાર્થ આમ છે કે જે કોઈ સહજપણે અજ્ઞાની છે, અજ્ઞાનીમાં જે કોઈ સહજપણે અજ્ઞાની છે છતાં જીવાદી પદાર્થોનું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ જાણવાના અભિલાષી છે તેમના માટે ગુણ ગુણી ભેદરૂપ કથન યોગ્ય છે. જો કે વ્યવહારનો હસ્તાવલંબ છે તો પણ કાંઈ નથી. નોંધ કરતા એનો મૂળ શબ્દ રાખ્યો છે ઢુંઢારીનો, નોંધ કરતા જૂઠો છે. કેમ કે તેવું ભેદવાળું વસ્તુનું સ્વરૂપ નથી. તે જીવો કેવા છે કે જેમને વ્યવહારની જૂઠો છે? પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે ટીકાકારે કે ચેતના પ્રકાશ એટલી જ છે શુદ્ધ જીવ વસ્તુ, અભેદ નિર્ભેદ તેને પ્રત્યક્ષપણે અનુભવે છે. ભાવાર્થ આમ છે કે વસ્તુનો અનુભવ થતા વચનનો વ્યવહાર સહજ જ છૂટી જાય છે. એટલે એને ત્યાં વસ્તુ અભેદ અનુભવમાં આવે છે. જેવો ભેદ કહ્યો તેવી ભેદવાળી વસ્તુ અભેદ અનુભવમાં અનુભવ ગોચર થતી નથી. તેથી એ ભેદને જૂઠો કહેવામાં આવ્યો છે. બસ નિર્દેશ કરે છે, બતાવે છે, એટલો જ વ્યવહાર છે. બરાબર છે, બરાબર છે. Thank you. કોઈ કેટલો પણ બુદ્ધિમાન હોય એમ કરીને વાત કરે છે, તો પણ એમ જ કહેવું પડે. ત્યાં તો એવો શબ્દ વાપરો છે અંધારીમાં, કોઈ કેટલા સાધક હો, પછી હિન્દી કર્યું છે બુદ્ધિમાન હો, પણ ઢુંઢારી શબ્દ તો એવો વાપરો છે. અમારે તો બધી બહુ ચર્ચાઓ થયેલી, કોઈ કેટલા બી સાધક હો, સાધક હો એમ દીધું છે, પણ આમ જ કહેવું પડે કે જ્ઞાન તે આત્મા. મૂળ શબ્દ પોતાનો ટીકાકારનો મૂળ ભાષાનો શબ્દ એવો છે, પણ બધી ભાષામાં બધા શબ્દો મળે નહીં ને. એવું શબ્દ લીધો છે પોતે. મુદ્દાની વાત છે, જો કોઈ બહુ અધિક બુદ્ધિમાન હોય તો આમ જ કહેવું પડે છે, હું ચૂકી ગયેલું છે એ લીટી મેં છૂટી ગઈ. જો કોઈ બહુ સાધિક, સાધિક શબ્દ એ રાખ્યા છે, જો કોઈ બહુ જ સાધિક હો, પછી કૌંસમાં અધિક બુદ્ધિમાન શબ્દ નાખ્યા છે. જો કોઈ બહુ જ સાધિક હો તો ભી એસે હી કહેના પડે, આમ લીધું છે. જો કોઈ બહુ સાધિક હોય તો પણ આમ જ કહેવું પડે, આટલું કહેવાનું નામ વ્યવહાર છે. ગમે એવો સાધિક હોય પણ એને જો આત્મા બતાવવો હોય તો ભેદ પડ્યા વિના બતાવી શકાતો નથી. અભેદ નો પણ ભેદ પડે છે. અભેદ એમ કહો તો એટલો ભેદ છે, ભેદ એમ કહો તો જ્ઞાન તે આત્મા એમ કહો તો એટલો ભેદ પડે છે, બીજો એમાં કોઈ ઉપાય નથી. વચન વ્યવહારમાં આવવું હોય તો બીજો રસ્તો નથી. એટલે 12મી ગાથામાં એમ કહ્યું છે આચાર્ય, 8મી ગાથામાં સમજાવવાનો પ્રકાર ઉભો થાય છે ત્યારે વ્યવહાર પથમાં આવવું પડે છે. નિશ્ચય પથમાં નથી, ત્યાં વિકલ્પ ઉપયોગ છે તે નિશ્ચય પથ છે. એમ જૂઠો નથી લેતા, નોંધ કરતા જૂઠો છે. જો જ્ઞાનમાં એની નોંધ લઈએ છીએ કે આત્મા તો અભેદ આવો નિર્વિકલ્પ છે, તો આ ભેદવાળી વાત આવી ને કે એ વાત એવો નથી, એવો નથી માટે જૂઠો છે. એવી રીતે નોંધ કરતા જૂઠો છે એમ અપેક્ષા વાપરી છે. તો પછી પ્રતિરોધક સાધનો પ્રત્યે નિવારવા પ્રત્યેની પ્રવૃત્તિ કરવી ને. મારે તો બીજું કેવું છે, પ્રયત્ન નો વિષય અસ્તિત્વ છે, પ્રયત્ન નો વિષય નાસ્તિની દિશામાં નથી. પ્રતિબંધક કારણો છે, પ્રતિરોધક કારણો છે, તે નાસ્તિનો વિષય છે. પણ એ જ્ઞાનનો વિષય છે કે આટલા ઓબસ્ટ્રેકલ્સ છે, પ્રતિરોધક આટલા છે, એ જ્ઞાનનો વિષય રહી જાય છે. આરાધન છે એ તો સ્વરૂપનું છે, એટલે આરાધનાનો વિષય અસ્થિથી ઉપડે છે. અને એ અસ્થિથી ઉપડતા
સ્વભાવિક
સાધન કોને કહેવું?
કોઈ પણ સાધન, એક સાધનની જરૂર નહીં.
સાધન ની પરિભાષા શું? પણ પેલા તો સાધન ની પરિભાષા છે. સાધન કોને કહેવું? ખરેખર તો સાધન, સાધ્ય સાધન ની એક અપેક્ષા એવી છે કે પૂર્ણ છે તે સાધ્ય છે, અને તેની જાતનું અપૂર્ણ છે તે સાધન છે અથવા સાધક છે. જેમ કે મોક્ષ માર્ગ સાધક છે અને મોક્ષ સાધ્ય છે, એક અપેક્ષા આવી છે. બીજી એક અપેક્ષા એવી છે કે વર્તમાનમાં જે તે અવસ્થામાં જે તે શક્તિ પ્રમાણે સ્વરૂપ સધાય અને આનંદ આદિ ઉપજે, સ્વસંવેદન આદિ ઉપજે, તે સાધ્ય છે અને તે જ સાધન છે. તે જ સાધન, સાધ્ય સાધન ત્યાં અભેદ છે. કેમ કે આવું જે સાધ્ય છે તે બિન સાધન થી નિરપેક્ષ છે. સાધ્ય પોતે, નિજ સાધ્ય પોતે બિન સાધના, સાધનાંતર ની અપેક્ષા રાખતું નથી. એટલે સાધનાંતર ની અપેક્ષા સાધને નહીં હોવાથી પોતે જ સાધક છે. ત્યાં ભાઈએ કીધું એક બીજો ક્રોસ થાય છે કે જૂઠો સાચાને બતાવે તો અપૂર્ણ પૂર્ણને કરે, અપૂર્ણ તે સાધક ને પૂર્ણ તે સાધ્ય, અધૂરાપણું સાધન ને પૂર્ણપણું તે સાધ્ય. જેમ રાગ સાધક ને વિતરાગતા સાધ્ય કે નથી મેળ બેસતો, તો આ નથી મેળ બેસતો, પણ ત્યાં એમ વિભિક્ષા નથી. ત્યાં સજાતીય પરિણામ છે એટલું બતાવવું છે કે જે મોક્ષરૂપ સાધ્ય છે એના સજાતીય પરિણામ પૂર્વની ભૂમિકામાં છે, પૂર્વક્રમમાં છે, એટલું જ ત્યાં નિર્દેશ કરવો છે. અને તે અપેક્ષા એને સાધન કહેવું છે. અને તે જ જાતિના પરિણામ વિકસિત થતા, વૃદ્ધિગત થતા થતા પૂર્ણ થાય છે, એટલે એને સાધન નું નામ આપ્યું છે. એટલે પ્રશ્ન એટલા માટે પૂછો કે પ્રતિરોધક ભાવોને દૂર કરવા માટે પ્રતિરોધક ભાવો પ્રતિ પ્રયત્ન કરવો કે પ્રયત્ન કઈ બાજુ કરવો? નહીતર શું છે, તમારે એક વિદ્વાન પાસેથી દ્રષ્ટાંત સાંભળેલું. જો આ જીવનો જ્ઞાન આદિ ભાવો છે ને, તે પાંચ ઇન્દ્રિયો દ્વારા બહાર નીકળે છે. શું? જેમ એક મોટી પાણીની કોઠી હોય અને પાંચ કોક હોય, તો પાંચે કોક માંથી પાણી બહાર કાઢો તો પાણી ખાલી થઈ જાય, અંદરનો સ્ટોર ખૂટી જાય. શું માટે? એને ચકલી બંધ કરી દો. પાંચેની ચકલી છે, કોક બંધ કરી દો એટલે પાણી નીકળતું થઈ જશે. બસ આટલું જ કરવાનું છે. એમ પાંચે ઇન્દ્રિયો દ્વારા જે ઉપયોગ બહાર જતો જાય છે, એ ઉપયોગને જતો રોકો. ઇન્દ્રિયના વિષયને રોકો, ઉપયોગને ત્યાં જતો રોકો, ઇન્દ્રિયના વિષયનો ત્યાગ કરો, ત્યાં ઉપયોગને જતો રોકી દો. તો એવી રીતે જે ઇન્દ્રિયના વિષય અને ઇન્દ્રિયના વિષય પ્રત્યે જતો ઉપયોગ, એ જગ્યાએ, એ સ્થાનમાં પ્રયત્ન કરવાનો છે કે નહીં? પ્રયત્ન એ સ્થાનમાં નથી કરવાનો. એમ થતું હોવા છતાં પ્રયત્ન કરવાનું સ્થાન બીજી જગ્યાએ છે. જે ત્રિકાળી શુદ્ધાત્મ સ્વભાવ છે ત્યાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પરિણમન લીધું, એ પ્રયત્નનો વિષય છે. હાથ નથી આવ્યું ત્યાં સુધી, એને ઓળખીને હાથ કરવો. એમાં શું થયું છે? આટલું તો બુદ્ધિમાં આવ્યું છે મનુષ્યોને, અને તેથી વિભિન્ન સંપ્રદાયોમાં એ વિષય ચાલુ છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોને ત્યાગવા, પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રતિના પરિણામને રોકવા, એવું તો બુદ્ધિમાં પણ આવે છે. આ બુદ્ધિનો વિષય થઈ જાય છે અહીંથી અહીં સુધી. તો એટલી બુદ્ધિ પહોંચી છે લોકોની, અને એને માટેની વિભિન્ન યુક્તિ, વિભિન્ન પ્રકારની યુક્તિ, યમ નિયમ સંયમ દ્વારા લોકો અજમાવે પણ છે, છતાં ત્યાં સાધની સિદ્ધિ થતી નથી. કેમ નથી થતી? કે પ્રયત્નનું સ્થાન બીજી જગ્યાએ છે. આમ થાય છે, જે એ બાજુના ઉપયોગને રોકવો, એ વિષયને વિષય ન કરવો, ત્યાગીની હોય તો પણ વિષય ન કરવો, એ ક્યારે સંભવિત છે?
કે જયારે ઉપયોગ આત્મામાં સ્થિર થાય ત્યારે. હા, એને સીધો થવું પડે બુદ્ધિથી. જેટલો બુદ્ધિથી આડો આવેલો હોય એટલો બુદ્ધિથી એને સીધો થવું જ પડે, કેમ કે એ લાકડું એને ગરી ગયું છે, બુદ્ધિપૂર્વક એને શ્રદ્ધા કરી છે. હા, તો સમજવામાં ક્યાં વાંધો છે? સમજણની દ્રષ્ટિએ એને એ વાત લેવી જોઈએ કે મારા પરિણામ ક્યાં જાય છે, મારી રુચિ ક્યાં જાય છે, કયા વિષયમાં મારી રુચિ છે, એને સમજવું જોઈએ. અને એ સમજીને પ્રયત્ન તો એને આ જગ્યાએ કરવો જોઈએ. આપણો મુદ્દો એટલો ચાલે છે, પ્રયત્ન તો એને ત્યાં કરવાનો નથી, પણ પ્રયત્ન તો એને આત્મામાં કરવાનો છે. હા, ઠીક છે, એ પ્રયત્ન છે, પણ એ સમજણ પૂરતો પ્રયત્ન છે. ઠીક છે, પુરુષાર્થ તો કઈ પર્યાયમાં પુરુષાર્થ નથી. સમજે છે ત્યારે પુરુષાર્થ તો છે, સમજવાનો પુરુષાર્થ છે. કોઈ પર્યાય પુરુષાર્થ વિનાની છે એ તો વાત જ નથી, પણ ત્યાં સમજવા પૂરતો પુરુષાર્થ છે. પણ એને પુરુષાર્થનું નામ શું આપીએ? પુરુષાર્થથી તો કંઈક કામ દેખાય ત્યારે એને પુરુષાર્થ કહીએ. જ્યારે કોઈ શુદ્ધતારૂપી સિદ્ધિ હાંસલ થાય, કંઈક લાભ, શુદ્ધતાનો લાભ પ્રાપ્ત થાય ત્યારે એને પુરુષાર્થ કહીએ. ત્યાં સુધી ભલે એવો એવો પુરુષાર્થ હોય તો એને પુરુષાર્થનું નામ એટલા માટે નથી દેતા કે એવું એને ઘણી વાર કર્યું છે. ત્યાં સુધી સમજણ કરવાનો પુરુષાર્થ એને ઘણી વાર કર્યો છે નાસ્તિના વિષયનો, પણ એને નામ નથી દેતા, કેમ કે ત્યાં હજી શુદ્ધિ નથી પ્રગટ થઈ. બહુ સરસ ટોન છે અહીંયા ગુરુદેવનો, જે ધ્વનિ છે કે ભાઈ જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે, ત્યાં બહુ ધીરા થઈને સમજવાની વાત છે. ત્યાં ફેંકા ફેંકીથી તું ઉપયોગ ગમે ત્યાં ફેંકાય, ઉપયોગ આત્માનું લક્ષણ છે, એવો ઉપયોગ આત્માનું લક્ષણ છે એમ તો અમે હરગિજ કહેવા માંગતા નથી. ધીરા થઈને એટલે ઉપયોગમાં તો એવું છે કે પોતાનું જે સૂક્ષ્મ સ્વરૂપ છે, સામાન્ય સ્વરૂપ છે, સામાન્ય સ્વભાવ છે, જ્ઞાન સામાન્ય છે, ઉપયોગ સામાન્ય છે, એ સૂક્ષ્મ વિષય છે. કોઈ માણસ જલ્દી જલ્દીમાં હોય તો એ હીરો નહીં ખરીદે, શાકભાજી ખરીદી લેશે. હું આ તાંગળીયાની ભાજી છે નાખી દે, કિલો હઠળ જોખી દે, આલે લઈ લે રૂપિયો, તો એક રૂપિયાનો કિલો ને આલે રૂપિયો જોખી દે, તો કે થોડીક ઓછી કાંઈ વાંધો નહીં, હવે 5 રૂપિયા ભાર ઓછી હોય તો વાંધો નહીં, 10 રૂપિયા ભાર નમતી હોય તો એ કાચું હોય વાંધો લઈએ નહીં. પણ હીરાની ખરીદી એમ ભાગતા ભાગતા ને દોડતા દોડતા થાય. ઉપયોગની ઘણી ચંચળતા હોય, ભાગમ ભાગ ઉપયોગ કરતો હોય ત્યારે આ વિષયમાં તારો પ્રવેશ નહીં થાય. આ સૂક્ષ્મ વિષય છે, સ્વભાવ જ કોઈ સૂક્ષ્મ છે, અને એ સ્વભાવની સૂક્ષ્મતા ધીરા થઈને ગ્રહણ થઈ શકે છે. ઊંડાણ અંતરના ઊંડાણનો વિષય છે, બહારનું ઊંડાણ એમને મારતે ઘોડે કૂવાનું તળિયું ન દેખાય. એક માણસને જંગલમાં તરસ લાગી શિકાર કરવા નીકળ્યો હોય, એવી રીતે જંગલમાં મુસાફરી તારા ઘોડા ઉપર નીકળતા, તરસ લાગી કે ક્યાંય કૂવો છે, ક્યાંય પાણી જળાશય છે, કોઈ પણ જળાશય, માર માર કરતો અંતર કાપતો એમાં કૂવો જોયો હોય, તો કોઈ જોવે 6 ફૂટ ડાયામીટરની અંદર પાણી હોય, મારતે ઘોડે જોવે, તો મારે પણ ખોટી થવું નથી, જલ્દી કે જળાશય ગોતવું છે, જલ્દી જળાશય ગોતવું છે. ભાઈ, તો તારે ઘોડા ઉપરથી ઉતરી વાંકા વળીને ડોકેથી અંદર લંબાવીશ, તારે પાણી છે કે નહીં એની ખબર પડશે. ઊંડું જોવું હોય તો એને હેઠે ઉતરે છૂટકો, એમ વિકલ્પના ઘોડા ઉપરથી એને ઉતરી જવું પડે. વિકલ્પના ઘોડા ઉપર માર માર વિકલ્પ દોડાવતો હોય એમાં તને અંતરનું ઊંડાણનું તળ હાથમાં આવતું નથી. વિષય જેવો છે ત્યાં બીજી કોઈ સ્થિતિ અનિવાર્ય છે. જલ્દી જલ્દી ઉપયોગને દોડાવીને, જલ્દી જલ્દી ચિંતવન કરીને, જલ્દી જલ્દી વાંચીને 15 દિનમાં ગમે એવો ગ્રંથ પૂરો કરી નાખો, એ કામ નથી. આ તો એક વાક્ય ઉપર એના અનુભવના ઊંડાણમાં ઉતરી જા, ભલે એક જ વચન માં, એનો કઈ વાંધો નથી. એક જ વચન તું સાંભળ જ્ઞાનીનું, પણ એના અંતરના ઊંડાણમાં ઉતરી જા. જાદુ સાંભળવું કે જાદુ વાંચવું એ કોઈ આવશ્યક નથી, પણ ઊંડા ઉતરવું તે આવશ્યક છે. માયા તો ધીરા થઈને સમજવાની વાત છે. આત્માનું લક્ષણ ઉપયોગ છે અને લક્ષ આત્મદ્રવ છે. જ્યાં અનંત જ્ઞાનાદી સ્વભાવની ખાણ ભરી છે, અનંત અનંત સુખનું જે દળ છે, એવું જે ચૈતન્ય દળ, જ્ઞાન દળ તે આત્મા છે, એવું લક્ષણથી એને લક્ષમાં આવે ત્યારે એને લક્ષ લક્ષણની સંધિ થઈ જાય છે. લક્ષ દ્વારા લક્ષણની સંધિ થઈ જાય છે ત્યારે અવસ્થામાં જે લક્ષણથી એને લક્ષ ગ્રહણ કર્યું, જે લક્ષણનો એને ટેકો લીધો, હસ્તાવલંબપણે જે વ્યવહારનો વિષય છે એ ગૌણ થઈ જાય છે. લક્ષણ ગૌણ થાય અને લક્ષ મુખ્ય થાય ત્યારે સમજવું કે એને લક્ષણથી લક્ષ આત્મા આવ્યું છે. લક્ષણથી લક્ષ જણાયેલું છે, એનું લક્ષણ એ છે કે લક્ષણ ગૌણ થાય અને લક્ષ મુખ્ય થઈ જાય ત્યારે એને લક્ષણથી આત્મા લક્ષિત થયો છે. એ લક્ષ લક્ષણની ચર્ચામાં અમારી વાત લીધી છે નિર્ભ્રાંત દર્શન, કે લક્ષણ ત્યાં ગૌણ થઈ જાય છે, એનું ચિહ્ન છે ત્યાં. ત્યાં લક્ષણની મુખ્યતા રહેતી નથી, કેમ કે લક્ષણ તો ઉપયોગમાં પર્યાયમાં છે. આત્માનું લક્ષણ ઉપયોગ છે, લક્ષ આત્મદ્રવ છે. હવે ઉપયોગ નામના લક્ષણ વડે જે લક્ષણ લક્ષને જાણે, જો એ લક્ષણ શું કરે છે, લક્ષણ ને જાણે છે, એમ બધું છે. એ ઉપયોગ નામના લક્ષણ વડે એ લક્ષણ પોતે શું કરી રહ્યું છે કે લક્ષણ ને જાણે, એવા લક્ષણમાં પરજ્ઞને જાણવાનું જે અવલંબન થાય, એવા લક્ષણમાં એટલે એવા ઉપયોગમાં પરજ્ઞને જાણવાનું જે અવલંબન થાય, એટલે પરજ્ઞને અવલંબીને જે જાણવાનું થાય, એવો ઉપયોગ, એવું લક્ષણ જીવનું નહીં. એ જીવનું લક્ષણ નહીં ને એ જીવનો ઉપયોગ પણ નહીં. એ અકાર્યને કરનારો હોવાથી જીવનો હોવા છતાં જીવનો કહેવાતો નથી. જેમ કોઈ પુત્ર અકાર્ય કરે ત્યારે પિતા એમ કહે કે તું મારો દીકરો નહીં, અમારી ખાનદાનીમાં આવા કામ થતા નથી, માટે તે આવું કામ કર્યું નીકળી જાય છે આ ઘરમાં તો નથી. જેમ એ દીકરાને હાંકી કાઢવામાં આવે છે એમ આ ઉપયોગને પણ હાંકી કાઢવામાં આવે છે કે તું અમારો નિષેધ કરવામાં આવે છે. એમ છે, તું ઉપયોગ અમારો આત્માનો અને તું અવલંબે પરને, આ તે કઈ જાતની વાત છે? તું સ્વઘરમાં ન રહીને પરઘરે જા, એ કઈ જાતની વાત છે? બિલકુલ ન ચાલે. એમ કહે છે ઉપયોગ બહાર નીકળા કે જમકા દૂધ સમજો, કીધું છે કે નહીં? યમદૂત એને મૃત્યુ, મૃત્યુનો દૂધ કીધો કે આ તો મૃત્યુ દેખાય છે અમને, અમારો ઉપયોગ બહાર જાય અમને તો મૃત્યુ દેખાય છે, મોત દેખાય છે અમને. કેટલી ગંભીરતા છે વિષયની. જેમ જગતમાં મૃત્યુની ગંભીરતા, રોગની ગંભીરતા છે, મૃત્યુની ક્યાં માંડવી. મૃત્યુ જેનો છેડામાં મૃત્યુ આવે એવો રોગ થાય તો ગંભીર થઈ જાય છે. મૃત્યુનો તો વાર છે, પણ આ રોગ ન થવો જોઈએ અમને તો. મૃત્યુ વખતે એને ટાળવા માંગે છે કે રોગ થાય ત્યારે ટાળવા માંગે છે? હે, જોશો મૃત્યુ થાય ત્યારે વાત હવે ત્યાં એ છેડો ટાળવા દઉં, હજી તો રોગ શરૂ થયો છે. મૃત્યુનો, મૃત્યુનો પ્રસંગ આવશે ત્યારે કઈક ઉપાય કરશું એમ કોઈ વિચારે છે?
નહીં
નહીં ભાઈ સાહેબ, આ તરત ને તરત આનું, એનું ઇન્વેસ્ટિગેશન કરાવીને આનું નિદાન તરત ને તરત કરી લેવું જોઈએ. આવા બાબતોમાં મોડું થવાય નહીં. રતનલાલ જે વાત કરતા હતા, જીભનું કેન્સર થયું હતું એમને, જીભની ડાક્ટર પાસે ગયા છે ને, એને બાયોપ્સી કરાવી ગયો ભાઈ, તરત ને તરત એને બાયોપ્સી કરાવી, બાયોપ્સી કરાવી કે અંદર મેલિગ્નન્સી આવી છે. એ બીના ઘરે કહેવા કે હું નથી રહ્યો, હું ઘરે કહેવા ન રહ્યો, સીધી લંડન ની ફ્લાઇટ પકડી લંડન ગયો. ત્યાં જઈને કોલ કર્યો, હું મારા બિઝનેસ ને હિસાબે આવ્યો છે, તમે કોઈ ચિંતા કરતા ને, હમણાં 15-20 મહિનો નહીં આવો, પછી ભલે 3 મહિના થાય, પણ એ વખતે જ ઓપરેશન કરાવી નાખે. કેમ આટલું બધું ઝડપી એક્શન લે છે માણસ, કે એને ખબર છે કે આનો છેડો હારો નથી, આને ઉગતા ડાંભો, એ મૂળમાંથી ડાંભવાની વાત છે. કે તું રાગ કરને, રાગને સાધન માનને, એનેથી મોક્ષની અભિલાષા રાખે, એ તો વાત જ જાણે અહીંયા એ પ્રકરણ જ લેવાનું નથી. આ તો તારો ઉપયોગ જ્ઞાન છે ને, જ્ઞાન, આ જ્ઞાનનો ઉપયોગ બહાર જાય ને, એ વાતને ડાંભવાની વાત છે, ત્યાંથી મૂળને બાળવાની વાત છે. કે નિરાકાર જે જ્ઞાન છે એનો આવિર્ભાવ ન જોઈ, રાગનો તો આવિર્ભાવ ન જોઈ, પરદ્રવ્યની ક્રિયા તો મારી એ વાત નહીં, પણ આયા જ્ઞાનાકાર જ્ઞાન છે એનો આવિર્ભાવ પણ ન જોઈએ, એમ મૂળમાંથી આને કાપવાની વાત છે. ત્યાં સુધી વિકારની જડ કપાતી નથી. જે વિકાર ઉત્પન્ન થાય છે એનું મૂળિયું અહીંથી રહ્યું છે, જ્ઞાનાકાર જ્ઞાનથી રહ્યું છે. એ જ્ઞાનાકાર જ્ઞાન થાય છે ત્યારે એને જ્ઞાનમાં એ જ્ઞાનાકાર ભાવનો આવિર્ભાવ થાય છે, ત્યારે એમાં એને ઈષ્ટ અનિષ્ટ પણ લાગી જાય છે, કે આ મને ઠીક લાગે છે, મને આ રંગ ગમે છે, મને આ સ્વાદ ગમે છે, મને આ સ્પર્શ ગમે છે. એ જે છે એ જ્ઞાનાકાર જ્ઞાનમાંથી જ એને એ બધું મૂળિયું ઊભું થયું છે, અહીંયાથી પાંગરી છે વાત. એટલે આ એક એવું વિજ્ઞાન છે જૈન દર્શનનું, એ મૂળમાંથી જ એ રોગ થતો અટકાવે છે. તમામ પ્રકારના વિભિન્ન પ્રકારના ભિન્ન પ્રકારના જે વિવિધતા વાળા વિકારો છે એનું મૂળ અહીંથી રહેલું છે. એટલા માટે એમ કહે છે કે એ પરદ્રવ્યને અવલંબે જ્ઞાન નહીં, એ અમારો ઉપયોગ નહીં. જ્ઞાની કહે છે કે જીવનો ઉપયોગ નહીં, એ અમારો ઉપયોગ નહીં, અમે એને અમારામાં ખતવવા જ માંગતા નથી, અમારી જાત જુદી છે ને એની જાત જુદી છે, એમ કહી દીધું. નહીતર તો શું છે, ઉપર ઉપરથી જો કોઈ એનો ઉપાય કરવામાં આવે છે ને, મૂળ સાજું રહે છે તો પાછો એ વિભાવ પાંગરી જાય છે, એની ખબર રહેતી નથી કે ક્યારે પાંગરી ગયો, કેટલો પાંગરી ગયો એને ખબર રહેતી નથી. થોડો ફેરફાર હોય તો શું, આંખમાં કણું બહુ નાનું પડે છે કે મોટો, વાળો અંદર જાતો હશે, કણું તો નાનું પડે છે પણ એને ખટકા જ કરે છે. ભાઈ તો હવે વાંચને એમાં અવડા મોટા ડોળામાં તને વાંચવામાં ક્યાં નડે છે એ, પણ કે ભાઈ ખટકા કરે છે, વંચાતું નથી, ક્યાંથી ખટકે છે તને, એમ તને જ્ઞાનમાં વિભાવનો કણ પણ સમાય તો એ તારું જ્ઞાન નેત્ર
નહીં.
જ્ઞાન નેત્ર તો એવું છે કે એમાં વિભાવના કણનો સમાવેશ થાય નહીં, અને એ જ્ઞાનનો ને જ્ઞાનનો વિભાવ ઉત્પન્ન થાય પર ઉપરને અવલંબવાનો તો એ કણ પણ એને ખૂંચે છે, વિભાવનો કણ પણ એને, રાગ તો એને ખૂંચે જ પણ એને એના જ્ઞાનનો વિભાવ પણ એને ખૂંચે છે. એવો જ સ્વભાવ છે, જેમ નેત્રનો એવો સ્વભાવ છે કે એ કણાને પણ સહન કરે નહીં, એવો જીવનો સ્વભાવ છે, આત્માનો એવો સ્વભાવ છે કે પોતે પરમ પવિત્ર પરિપૂર્ણ નિર્દોષ હોવાથી એ એક કણને દોષના વિભાવના એક કણને ચલાવવા તૈયાર નથી. પાંચસો ને 15 થયું. એ પ્રવચન માંથી, પ્રવચન સારના 172 ગાથા માંથી 516 છે. કેટલાક લોકો હજી શુભરાગ ને મોક્ષ માર્ગ માને છે, તેને કહે છે કે પ્રભુ તું શું ક્યાં ગયો અને શું કરે છે. હજી તો કહેવાતા જૈન સંપ્રદાયોમાં ત્રણેય ફિરકામાં આજે દશા છે. આ તો ગુરુદેવે આંખ ઉઘાડે છે કે જે કાંઈ શુભ રાગ ને શુભ રાગની ક્રિયા શરીર મન કાયાની થાય તો પરગ્રહની છે, એને મોક્ષનો માર્ગ માને છે, એને કલ્યાણનું સાધન માને છે, એને ધર્મ અથવા ધર્મનું સાધન માનવામાં આવે છે, એને તો એમ કહે છે કે ભાઈ તું પ્રભુ ક્યાં ગયો, તું આ તું શું કરે છો, આ એમ કહે છે. કેટલું જોર છે એની અંદર, તું ગયો ક્યાં ને તું કરે છે શું, આ તું આત્મા છો ને આ વિકાર થી ને વિભાવ થી ને મલિનતા થી તારો ધર્મ સાધવા માંગે છે ને એને ધર્મ કહે છે. તો એ વાત તો આ પ્રકરણ ની અંદર ક્યાંય છે એ તો નથી એમ કે છે. પણ અહીં તો પરલક્ષ વાળું જ્ઞાન એ જીવનું નહીં એમ કે છે. રાગ ની વાત તો શું કરીએ, રાગ ધર્મ નું સાધન થાય એ વાત તો ક્યાં ચર્ચવી અમારે. પણ જે પરલક્ષ વાળું જ્ઞાન છે, પરલક્ષ વાળું જ્ઞાન તો ભગવાન ના દર્શન કરે ત્યારે પરલક્ષ વાળું જ્ઞાન હોય, આ શાસ્ત્ર નો શબ્દ વાંચે ત્યારે પરલક્ષ વાળું જ્ઞાન હોય, ને જ્ઞાની નો ઉપદેશ સાંભળે ત્યારે પરલક્ષ વાળું જ્ઞાન હોય, જ્ઞાની નો ભગવાન નો સાંભળે ત્યારે પણ એ જીવનું નહી. ઠીક, એ પણ જીવનું નહી આમ કે છે. રાગ તો નહી, એ તો એની ચીજ નથી, એની જાતિ નથી. પણ જે જ્ઞાન છે પરલક્ષ વાળો એ પણ જીવનું નહી. એક ન્યાય તો એક જ છે, એક ન્યાય તો એક જ છે, એને જુદા ખરેખર પાડીને અનુભવ કરવો નથી, એ ન્યાય તો એક જ છે. પણ જે લક્ષરૂપ આત્મા છે જ્ઞાન ભંડાર, એ ન સુધરો લક્ષમાં આવતો હોય તો ત્યાં લક્ષણ વિના લક્ષમાં એ હાથમાં આવતો નથી. શું આવો વિષય છે કેમિકલ થયા છો હે, છતાં કેવું કેમિકલ નું કારખાનું ચલાવો છો? એનું કારણ છે કે તમને એમાં ખ્યાલ આવ્યો કે આ લાભ નું કારણ છે.
બરોબર,
જેટલું પેલા નાના ભાઈએ શીખડાવ્યું મગનભાઈ કે ભાઈ આ આનું આટલું કરો એટલે પછી વાંધો નહીં, પછી તો તમે તમારી હોશિયારીથી એટલા ઊંડા ઉતરી ગયા કે એમાં કાંઈ ખોટ ખાપણ આવે તો બધી ખબર પડી જાય, પ્રેક્ટિસ થઈ ગઈ ને. એમ એ લાભનું કારણ છે એમ માનીને ઊંડા ઉતરવા જેવું છે, એમાં અઘરું 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 માનીને કાંઈ એને મોટું કરવાની જરૂર નથી ભાઈ. જીવને એટલું બધું સુખ દેખાણું છે, સોનામાં એટલું બધું સુખ દેખાણું છે, એટલું એને આત્મામાં સુખ દેખાણું નથી. કોઈ એમ કે આ ધંધો કરો એટલે પૈસાના ઢગલા નહીં, હોનાના ઢગલા. એ ઝઘડા તો થાય તેની વાત, પણ આ સાંભળીને ગોળ ગોળ ને પાણી પાણી થઈ જાય ને હા આપણને તો હવે ખજાનો મળી ગયો જાણે. એવું છે, આ પરમાત્મા કયો, પોતાનો કે કોઈ બીજો પરમાત્મા? આત્મા પોતે પરમાત્મા છે એનું લક્ષ કરવાનું અહીંયા પ્રકરણ ચાલે છે. જ્ઞાન લક્ષણ દ્વારા લક્ષ જે પરમાત્મા તેનું લક્ષ કરવું, એને લક્ષમાં લેવું. આત્મા પોતે જ પરમાત્મા છે. લક્ષ લક્ષણ ની ચર્ચા આગળ ઘણી કરી છે. સાતસો ને વચમાં છે, 700-800 ની વચમાં. આ તો ભાઈ ભેદ ભેદ નો પ્રશ્ન કાઢ્યો ને, એ પ્રશ્ન મૂળમાં ઉઠાવે, આમાં ગુરુદેવના શબ્દોમાં ઉઠાવેલો છે લક્ષ લક્ષણ ના વિષયનો. જ્ઞાન લક્ષણ ની ચર્ચા કરી છે. જ્ઞાન લક્ષણ થી આત્મા લક્ષ થાય છે, એના એક સાથે બધા બોલ આવે છે એવી ચર્ચા કરી છે. ખાસ કરીને આ મુદ્દો લીધો છે. 740 થી શરૂ થાય છે. હું જે તો એટલા માટે જમણી બાજુ પ્રશ્ન ઉઠાવેલો છે, પ્રશ્ન ઉત્તર કરીને લાંબો પેરેગ્રાફ છે. પ્રકાશ છે પાછળ તો પ્રશ્ન 837 છે. 837 તો નથી. જમણી બાજુ પ્રશ્ન ઉઠાવેલો છે, એક સાથે 2-3-4 બોલ ચાલ્યા છે લક્ષ લક્ષણ ની ચર્ચા ના રૂપે. જે સમયસાર ની અંદર પરિશિષ્ટ છે એ વિશે ત્યાં ચાલી રહ્યા બરાબર પ્રવચનમાં. કેટલામાં?
600-637
બરાબર. એ બધા પ્રશ્ન છે ને, 639 નો બોલ છે. કયું તે લક્ષ્ય છે કે જે જ્ઞાન ની પ્રસિદ્ધિ વડે તેનાથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે? એવું લક્ષ્ય કયું છે કે જે જ્ઞાન થી ભિન્ન પ્રસિદ્ધ થાય છે? તો કે જ્ઞાન થી જુદી ચીજ લક્ષ્ય નથી છે, જુદી નથી. એક ન્યાય તો એ જુદી નથી, કારણ કે જ્ઞાન અને આત્મા દ્રવ્ય પણ અભેદ છે, વસ્તુ પણ અભેદ છે. સમજાવવા માટે પર્યાય થી વ્યવહાર થી ભેદ પડે છે, વસ્તુમાં ભેદ
નથી.
એ વાત લક્ષ લક્ષણ ની આગલા પ્રશ્નો ની ચર્ચામાં જે વાત નીચે છેલ્લે લીધી છે. આગળ બહુ સરસ ચર્ચા ચાલી છે, પણ લક્ષ લક્ષણ નો જ્યાં વિષય છે આપણે કાલથી જરા સાથે સાંકળી લઈશું. બોલ ચાલે છે 516 એની સાથે મુદ્દો છે અનુસંધાન.
જય સનાતન દિગંબર, જય ધારા, જય જય.